નમસ્કાર. ગયા એપિસોડમાં આપણે ગોપી ગીતની પૂર્વ ભૂમિકા બાંધી અને ગોપી ગીતના પૂર્વ ભૂમિકામાં રહેલા જાત જાતના રહસ્યો, ખાસ કરીને લાગણીના રહસ્યોને સમજવાનો પ્રયત્ન. અજબ ગજબની લાગણીઓ છે આપણી અંદર, દુઃખની લાગણી છે, અભિમાનેલી લાગણી છે, ઈર્ષાની લાગણી છે, અધિકારની લાગણી છે, અને આ બધી લાગણીઓ હોય એટલે ભગવાન આઘા ખસી જાય છે. નમ્રતા એક જ જોઈએ, બસ નિષ્ઠા જોઈએ ને નમ્રતા જોઈએ, આ બે હોય તો ભગવાન તરત તમારા થઈ જાય છે. આવી વાત છે. એટલે થયું છે એવું કે પહેલા ગોપીઓમાં અધિકારની લાગણી જન્મી છે, એ અધિકારના લીધે અભિમાન જન્મ્યું છે, અભિમાન એનું થયું છે કે ભગવાન જતા રહ્યા છે રાધા રાણીને લઈને. એટલે ગોપીઓને પહેલા તો દુઃખ લાગ્યું છે, પછી ઈર્ષા જન્મી છે, એ ઈર્ષામાંથી વિષાદ થયો છે જબરજસ્ત, અને ત્યાં રાધારાણીની અંદર પરિવાર અધિકારની ભાવના જન્મી છે, તો શ્રી કૃષ્ણ એમનાથી પણ અળગા થઈ ગયા છે. જો અધિકારથી ભગવાન આટલા રાધારાણીથી અળગા થઈ જાય તો આપણે કોણ છીએ, આ સમજવું રહે મર્મની વાત છે. અને ત્યારબાદ શ્રી કૃષ્ણને વિરહથી થયેલા આ રાધા રાણી ને ગોપીઓ બધી ભેગી થઈ અને યમુના કિનારે આવી અને શ્રી કૃષ્ણના વિરહમાં જે ગીત ગાય છે તે આપણું ગોપી ગીત છે. આજે ગોપી ગીત સાંભળવું છે. હું સંસ્કૃતમાં ગાવાનો નથી એવી વાત કહી ચૂક્યો છે, ગુજરાતીમાં જ વાત કરવી છે, એટલે એની આજે ચર્ચા કરવી છે. ગોપીઓ કહે છે કે હે પ્રિય, શરૂઆત જ ત્યાંથી કરે છે, હે પ્રિય, પ્રેમમાં પડેલી છે, કહે છે હે પ્રિય, તમારો વ્રજભૂમિમાં જન્મ અત્યંત ગૌરવ અપાવી ચૂક્યો છે અમને, એટલે ભાગ્ય દેવી તમારો જન્મ થયો ત્યારથી અમારી સાથે અહીંયા છે, તમારી ખાતર જ અમે તમારા સમર્પિત સેવકો અમારા જીવનને ચલાવીએ છીએ, અમે તમને બધે જ શોધ્યા, તેથી હવે કૃપા કરીને તમારી જાતને અમારા સમર પ્રકટ કરો. ખ્યાલ આવી ગયો છે કે આપણે તો બહુ જોર કાઢી લીધું, એવું સમજ્યા કે અધિકારની ભાવના છે, તમે અમારાથી બંધાયેલા છો, પણ ભૂલ થઈ ગઈ ભગવાન. ખરેખર તો અમે તમારાથી બંધાયેલા છીએ. સુરેશ દલાલે કીધું છે કે અમે તમારી વાંસળીઓને તમે અમારા સૂર, ઓ શ્યામ ઓ સાવરિયા. એવી વાત છે કે તમે અમારી સાથે ને નહીં, તમે શ્વાસથી દૂર, શ્યામ ઓ સાવરિયા. એટલે કહે છે કે શ્રી કૃષ્ણ તમે જ્યારે અમારી પાસે આવ્યા છો ત્યારે આ બધું થયું છે, એટલે તમે હવે પ્રગટ થાઓ, અમારાથી કંઈ થઈ શકવાનું નથી. નિર્મળતા આવી ગઈ છે, ભાન પડી ગયું છે કે અધિકાર શું છે. જેવું અહંકાર આવ્યો છે, અધિકારની ભાવના આવી છે કે શ્રી કૃષ્ણ જતા રહ્યા છે. ગોપીઓ કહે છે કે હે પ્રેમના સ્વામી, સૌંદર્યમાં તમારી નજર સરળ શરદ ઋતુના તળાવમાં સૌથી સુંદર સૌથી સંપૂર્ણ કમળને પણ પાછળ છોડી દે છે. એ વરદાન આપના, તમે તમારી જાતને મફતમાં કોઈ કિંમત વગર સમર્પિત કરનારી દાસીઓની સાથે આ શું કરી રહ્યા છો? અમને મારી રહ્યા છો, આ હત્યા નથી. હવે જ્યારે સમર્પણ કરી દીધું છે ને, ત્યારે આ બધી ભાવના જન્મી છે કે કોઈ કિંમત વગર આપી દીધી છે અમારી જાતને હવે તો. એટલે હવે કહે છે ભગવાનને કે આ હત્યા કરી રહ્યા છો, આ શું કરી રહ્યા છો તમે? પરાધીન બનીને જીતવાની વાત છે. પેલું હિન્દી એક મૂવી હતું બાઝીગર, માં કીધું છે કે હાર કર ભી જીતને વાલે કો બાઝીગર કહેતે. પરાધીન બનીને જીતવાની વાત. જ્યોતિન્દ્ર દવેની એક સુંદર વાત છે કે જ્યોતિન્દ્ર દવે હતા ખૂબ પાતલા, એટલે કોઈ સંબંધીને થયું કે ભાઈ છે ને આને જરા કુસ્તીના અખાડામાં મોકલો તો જરા મજબૂત બને છે, કઈક મસલ વસલ આવે અંદર શરીરમાં, કઈક સારા દેખાય. તો જ્યોતિન્દ્ર દવે પહોંચ્યા, બધા મલ્લ એકબીજા જોડે કુસ્તી કરી રહ્યા છે, જોઈને ગભરાયા કે આ તો આપણે આજે મરી જ જવાના છીએ આમાં જો ભાજ્યા તો. એટલે એક મલ્લ સામે ઉભા કરી દીધા જ્યોતિન્દ્રને, લંગોટ પહેરેલાને, એક આ બાજુ પેલા ખેંખળ અને પેલો એકદમ મોટો મલ્લ કે કરો કુસ્તી. તે જ્યોતિન્દ્ર દવે તરત જ ત્યાં અખાડામાં સુઈ ગયા. પેલો મલ્લ કે ચલો હવે કુસ્તી કરો, કે ભાઈ તું જીતી ગયો, આ કુસ્તી થઈ ગઈ લો પૂરી. પેલો મલ્લ કે ના ઉભા થાવ ને આમ જાંઘ પર હાથ પછાડો ને ચલો કરીએ. એણે પછાડ્યો તો ધડામ અવાજ આવ્યો, જ્યોતિન્દ્રએ પછાડ્યો તો તાલીએ ના પડી એવો અવાજ આવ્યો. પાછા સુઈ ગયા, ભાઈ તું ફરી વાર જીતી ગયો. એટલે વાત એવી છે કે પરાધીન થઈ ગયા ને ત્યારે જીતી શકશો. એટલે શ્રી કૃષ્ણ ગોપીઓ કહે છે કે હવે સમર્પિત થઈ ગઈએ છીએ, હવે આ શું કરી રહ્યા છો? વળી પાછી રીઝવે છે, કહે છે હે મહાન વ્યક્તિત્વ, તમે અમને ઘણી વાર વિવિધ પ્રકારના જોખમોથી બચાવ્યા છે, ઝેર યુક્ત પાણીથી બચાવ્યા છે, ભયાનક માણસ ખાવ રાક્ષસોથી, મોટા વરસાદથી, પવનના રાક્ષસો, ઇન્દ્રના અગ્નિમય વ્રજથી, વજ્રથી, બળદવાળા રાક્ષસથી, માયા દાનવના પુત્રથી, બધાથી બચાવ્યા છે એ મહાન વ્યક્તિત્વ. પહેલા વાત કરી છે કે પ્રેમના સ્વામી છો, હવે યાદ આવે છે કે દુઃખમાંથી બચાવ્યા છે. અને આ આપણી છે ને લાક્ષણિક લાગણી છે, જ્યારે જ્યારે મુશ્કેલીઓ આવે ને એટલે ભગવાન યાદ આવે છે, ત્યાં સુધી નથી આવતા. કબીરજીનો બહુ સુંદર દોહો છે, કહે છે કે દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મે સુમિરન કરે તો દુખ કાહે કો હોય રે. સુખ મે સુમિરન ના કિયા, દુખ મે કરતા યાદ રે. કહે કબીર ઉસ દાસ કી કોન સુને ફરિયાદ, કે તુને રાત ગવાઈ સોય કે દિવસ ગવાયા ખાય કે, હીરા જન્મ અમોલ થા કોડી બદલે જાય. દુઃખમાં યાદ કરીએ છીએ, સુખમાં યાદ નથી કરતા. અને ખાલી જો સુખમાં યાદ કરીએ ને એને, તો દુઃખ આવવાની કોઈ પરિસ્થિતિ જ નથી. કબીરજી કહે છે કે કોણ સાંભળે આની ફરિયાદ. ફરીવાર ગોપીઓ કહે છે કે હે મિત્ર, પહેલા પ્રિયતમ કીધા છે, મહાન વ્યક્તિત્વ કીધા છે, હવે કહે છે કે હે મિત્ર, તમે માત્ર વાસ્તવમાં ગોપી યશોદાના પુત્ર નથી, પરંતુ તમામ જીવોના હૃદયમાં રહેતા સહજ સાક્ષી છો. ભગવાન બ્રહ્માએ તમને વિશ્વના રક્ષણ માટે આવવા વિનંતી કરી હતી, તેથી હવે તમે શાશ્વત વંશમાં પ્રગટ થયા છો. ગોપીઓ કહે છે કે વૃષ્ણી શ્રેષ્ઠ, તમારો કમળ જેવો આ હાથ જે ભાગ્ય દેવીનો હાથ પકડે છે, તે મૃત્યુ લોકના ડરથી તમારા ગોપીઓ કહે છે હે વૃષ્ણિ શ્રેષ્ઠ, તમારો કમળ જેવો હાથ જે ભાગ્ય દેવીના હાથ પકડે છે, તે મૃત્યુ લોકના ડરથી તમારા ચરણોમાં આવનારાઓને નિર્ભયતા આપે છે. હે પ્રેમી, કૃપા કરી તમારો ઈચ્છા પૂર્ણ એવો કમળ કર કમળ હાથ અમારા માથા પર મૂકો. અદ્ભુત વાત કરી છે ગોપીઓ, કે છે માથે હાથ મૂકો. એવી કેમ વિનંતી? કારણ કે માથે હાથ મૂકવાની વાત ઘણી બધી ગર્ભિત છે. કોઈના હાથે માથે હાથ મૂકવો ને એ આશીર્વાદ અને રક્ષણ આપવાની વાત. આપણે એવું માનીએ છીએ કે માથું શરીરનું સૌથી ઊંચું બિંદુ છે અને આધ્યાત્મિકતા અને ચેતનાની દ્રષ્ટિએ વિશિષ્ટ સ્થાન ધરાવે છે, એટલે માથાને સ્પર્શ કરીને આપણે સકારાત્મક ઉર્જા, શુભેચ્છાઓ અને રક્ષણાત્મક સ્પંદન પ્રાપ્તકર્તાને સ્થાનાંતર કરીએ છીએ, અને આ તો દિવ્ય આશીર્વાદની વાત. એટલે વાત માથે હાથ રાખવા માટે આશીર્વાદ અને રક્ષણની વાત, પણ એની સાથે માન અને નમ્રતા પણ જોડાયેલા છે. કોઈના માથાને સ્પર્શ કરવો તે માન અને નમ્રતાનો હાવભાવ છે. હિન્દુ સંસ્કૃતિમાં માથાને સૌથી પવિત્ર ભાગ માનવામાં આવે છે. આત્માનું રહેઠાણ ગણીએ છીએ આપણે મહાત્માને, અને માથાને આપણે ઉચ્ચ ચેતનાનું એ સ્થાન ગણીએ છીએ. એટલે વાત એમ છે કે જ્યારે કોઈ વ્યક્તિના માથા પર હાથ મૂકીએ ત્યારે એની આધ્યાત્મિક મહત્વની માન્યતા દર્શાવીએ છીએ, અને જે વ્યક્તિ આપણા માથા પર હાથ મૂકી રહ્યો છે આપણે એમ સમજવાનું છે કે આપણે એમની દિવ્યતા અને એમના જ્ઞાનને થોડુંક મેળવી રહ્યા છીએ. શ્રદ્ધાનો વિષય છે. ત્રીજી તરફ જોઈએ તો માત્ર આશીર્વાદ, રક્ષણ, માન અને નમ્રતાની વાત નથી, પણ ઉર્જાના સ્થાનાંતરની વાત છે. આપણા હિન્દુ ધર્મમાં શારીરિક અને આધ્યાત્મિક બંને પ્રકારની ઉર્જાની વાત કરી છે, અને કોઈના માથાને સ્પર્શ કરવાનું જે કૃત્ય છે ને, એ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સકારાત્મક ઉર્જાના સ્થાનાંતર કરવાની રીત છે, સુખાકારીની રીત છે, આધ્યાત્મિક જોડાણની રીત છે. કારણ કે માથાને વિચાર, ચેતના અને બુદ્ધિનું કેન્દ્ર કીધું છે આપણે, અને એટલે કોઈના માથાને સ્પર્શ કરીએ ત્યારે આપણે એ સમજવાનું છે કે આ સ્પર્શ કરનાર અને સ્પર્શ કરાયેલા વ્યક્તિ વચ્ચેની આધ્યાત્મિક જોડાણની વાત છે. એટલે આજથી કોઈને આશીર્વાદ આપો કે કોઈને માથા પર હાથ મૂકો ને, તો આ વિચારીને મૂકવાનું છે કે હું તમારી તરફ મારી ઉર્જાનું સ્થાનાંતર કરવા તૈયાર છું, આધ્યાત્મિક જોડાણ કરવા તૈયાર છું. માન નમ્રતાની વાત છે, આશીર્વાદ અને રક્ષણની વાત છે. એટલે ગોપીઓ કહે છે કે હે ભગવાન શ્રી કૃષ્ણ, અમારા માથા પર હાથ મૂકી દો. ગોપીઓ કહે છે કે હે વ્રજજનોના દુઃખનો નાશ કરનાર, હે સર્વ સ્ત્રીઓના નાયક, તમારું સ્મિત તમારા ભક્તોના અભિમાન માટે છે. કૃપા કરીને પ્રિય મિત્ર, અમને તમારી દાસીઓ તરીકે સ્વીકારો અને અમને તમારું સુંદર કમળ જેવું મુખનું દર્શન કરાવો. ગોપીઓ કહે છે કે તમારા કમળ જેવા ચરણ સામે શરણ પામેલા તમામ જીવોના પૂર્વ પાપોનો નાશ થાય છે. આ ચરણ જ્યારે ગાયો પાછળ ચાલે છે એ તો ભાગ્યદેવીનું નિત્ય નિવાસ સ્થાન છે. તમે એકવાર આ ચરણ કાળીય નાગની ફણ પર મૂક્યા હતા, એ કૃપા કરી અને એ ચરણ અમારી છાતી પર મૂકો. અમારા હૃદયમાંથી કામ વાસનાને દૂર કરો. એટલે પહેલા કીધું છે કે ભાઈ અમારા માથા પર હાથ મૂકો, અને એની આપણે વાત કરી કે કેમ માથા પર હાથ મૂકવાનો. પણ હવે કહે છે કે તમારા ચરણ અમારી છાતી પર મૂકો. માથું જે છે એ આધ્યાત્મક કેન્દ્ર છે, જ્યારે હૃદય જે છે છાતી એ લાગણીઓ અને ઈચ્છાનું કેન્દ્ર છે. એટલે માનસિકતા અહીંયા જે છે બધું તર્ક છે, જ્યારે અહીંયા બધું છે એ ભાવનાઓ છે, પ્રબળ ઈચ્છાઓ છે. એટલે શા માટે છાતી પર ચરણ મૂકવાના? ગોપીઓ કહે છે કે તમે છાતી પર પગ મૂકો ને એ અમારું સંપૂર્ણ સમર્પિતતાનું સમર્પણનું પ્રતીક છે. માથા પર તો હાથ કોઈને મૂકવા દઈએ, પણ છાતી પર પગ મૂકવા દેવો એટલે તમારે નીચા સુઈ જવું પડે. હવે ત્યારે કોઈ તમારી છાતી પર પગ મૂકે એનો અર્થ શું થયો? સંપૂર્ણપણે સમર્પણ થઈ ગયો. અત્યંત નમ્રતા અને સમર્પણનો હાવભાવ છે. કૃષ્ણની તરફ સંપૂર્ણપણે અર્પણ કરી દીધી છે પોતાની જાતને, એનો દિવ્ય અધિકાર છે અને સ્વીકારી લીધો છે. આ દિવ્ય રૂપ સાથે એક રૂપ થવાની વાત છે. કૃષ્ણને પગને તેની છાતી પર મૂકવાની જે વાત છે આધ્યાત્મિક એકરૂપતાની વાત છે. કારણ કે આપણે દેવતાઓના પગને પવિત્ર માનીએ છીએ, એટલે જ આપણે એમના ચરણને ચૂમીએ છીએ અથવા ચરણને હાથ ડાળીએ છીએ. કારણ કે દિવ્ય અને પૃથ્વી વચ્ચેના જોડાણનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે ગોપીઓ તેમના હૃદય પર શ્રી કૃષ્ણને કહે છે પગ મૂકી દો, જેથી આ વ્યક્તિગત જોડાણ એક રૂપ થઈ જઈએ. અને આ પ્રેમ અને ભક્તિનું રૂપક છે. ભાગવત પુરાણની વાત જ આ છે કે ગૂઢતાને સંપૂર્ણ સરળ ભાષામાં સમજાવ. એટલે આ છાતી પર પગ મૂકવાનું આમંત્રણ જે છે એ તમે ત્યારે જ આપી શકો જ્યારે પ્રબળ પ્રેમ હોય, પ્રબળ લાલસા હોય, પ્રબળ ભક્તિ હોય, અને એ રૂપકનું આ પ્રતિનિધિત્વ છે. એટલે ગોપીઓ એ દિવ્ય હાજરીની તરફ જવા માંગે છે. કૃષ્ણ તરફ તેમનું ભાવનાત્મક અને આધ્યાત્મિક જોડાણ જે છે ને એની ઊંડાઈ તરફ જવા માંગે છે. અને જ્યારે તમે કોઈને પોતાની છાતી પર પગ મૂકવાની વાત કરો ને ત્યારે અહંકાર જતો રહ્યો છે, સાંસારિક ઈચ્છાઓનું અતિક્રમણ થઈ ગયું છે, હવે કશું બાકી રહ્યું નથી, નીચે પડ્યા છે. આવો ભગવાન તમારા પગ અમારી છાતી પર મૂકો, દિવ્ય કૃપાને આમંત્રિત કરવાની વાત, વ્યક્તિગત ઈચ્છાઓ અને મોહના ત્યાગની વાત, ભૌતિક પ્રવૃત્તિઓથી બહાર જતા રહેવાની વાત, આધ્યાત્મિક અને દિવ્ય જોડાણની વાત છે, મર્મની વાત છે. અને આ જ્યારે શ્રી કૃષ્ણ તમારા પર છાતી પર પગ મૂકી દે એનો અર્થ શું થયો? તમારો આધ્યાત્મિક પુનર્જન્મ થઈ ગયો. અને આ રાસલીલાના સંદર્ભમાં કૃષ્ણ અને ગોપીઓની વચ્ચેની જે આ પરસ્પર ક્રિયાને ઘણીવાર આત્માની ઈશ્વર તરફની યાત્રા તરીકે જોવાની છે, ત્યારે રાસ રચાશે. એટલે ગોપીઓ પોતાના આધ્યાત્મિક પરિવર્તન અને આધ્યાત્મિક પુનર્જન્મની અપીલ કરી રહી છે ભગવાનને, કે અમને આ ઉચ્ચ ચેતના તરફ લઈ જાઓ, આ ધરાતલમાં બેઠા છીએ, ઉચ્ચતા તરફ જવું છે. પ્રભુ અંતર્યામી, લઈ જા મને તમસથી દિવ્ય તરફ, એવી વાત છે. ગોપીઓ આગળ કહે છે કે હે કમળ જેવા નેત્ર ધરાવનાર, તમારો મીઠો અવાજ અને મોહક શબ્દો જે બુદ્ધિમાન લોકોના મનને આકર્ષે છે, અમને વધુ ને વધુ મૂંઝવી રહ્યા છે. હે અમારા પ્રિય નાયક, કૃપા કરીને તમારા હોઠના અમૃતથી તમારી દાસીઓનો પુનર્જન્મ કરો. તમારા શબ્દોનું અમૃત અને તમારી લીલાઓનું વર્ણન આ ભૌતિક જગતમાં દુઃખ સહન કરનાર લોકો માટે જીવન અને આત્મા છે. આ કથાઓ જે વિદ્વાન ઋષિઓ દ્વારા પ્રસારિત થાય છે, વ્યક્તિના પાપોનું નાશ કરે છે અને તેમને સારું નસીબ આપે છે. આ કથાઓ સમગ્ર વિશ્વમાં પ્રસારિત થાય છે અને આધ્યાત્મિક શક્તિથી ભરેલી છે. ચોક્કસપણે ઈશ્વરીય સંદેશ ફેલાવનારા લોકો અત્યંત દાનશીલ હોય છે. ગોપીઓ કહે છે કે તમારા સ્મિત, તમારી મીઠી પ્રેમાળ નજર, તમારી સાથે અમે આનંદ માણેલી આ ખૂબ ગાઢ પળો અને ગુપ્ત વાતચીત, આ બધું ધ્યાન કરવા માટે શુભ છે અને તે અમારા હૃદયને સ્પર્શે છે. પરંતુ સાથે સાથે હે છેતરનાર, તેઓ અમારા મનને ખૂબ જ વ્યથિત કરે છે. ગોપીઓને અંદરથી થયું છે કે આટલી બધી વાત કરી છે, ભગવાનને દરેક રીતે રીઝવ્યા છે, આવી જાઓ હવે અમારી પાસે, માથા પર હાથ મૂકી દો, છાતી પર પગ મૂકી દો, પ્રિયતમ મહાન વ્યક્તિત્વ, બધી જ વાત કરી છે. કહે છે તમારી સાથે કેટલી બધી જાતની પળો ગાળી છે, આનંદની પળો ગાળી છે, ગુપ્ત પળો ગાળી છે, પ્રેમાળ નજર જોઈ છે, બધું બહુ મિસ થાય છે ભગવાન. એટલે ભગવાનને કહે છે કે હવે તમે તમને છેતરી રહ્યા છો. ગોપીઓ કહે છે કે હે પ્રિયતમ, હે પ્રેમી, જ્યારે તમે ગાયો ચરાવવા ગૌચરમાં જતા રહો છો ત્યારે અમારું મન વ્યથિત થઈ જાય છે. એવું થાય છે કે તમારા પગ જે કમળ કરતા સુંદર છે, એ ક્યાંક આ કાંટા ન લાગી જાય, આ ખરબચડું ઘાસ અને છોડ તમને ક્યાંક તમારા કોમળ ચરણને ચૂંથી ન લે. અને દિવસના અંતે તમે જ્યારે તમારું કમળમયું મુખ બતાવો છો, જે ઘેરા વાદળી વાળોથી ઢંકાયેલું છે અને આ ધૂળથી જાડું તમારી તમારા મુખ પર ચોંટેલું આ જે ધૂળ ને બધું છે, ત્યારે હે નાયક, તમે અમારા મનમાં કામુક ઈચ્છાઓ જગાડો છો. તમારા કમળ જેવા પગ જેની ભગવાન બ્રહ્મા પૂજા કરે છે, તેમના પર નમસ્કાર કરનારા દરેકની ઈચ્છાને પૂર્ણ કરે છે. આ તમારા કમળ જેવા પગ તો પૃથ્વીનો શણગાર છે, એ તેને સંપૂર્ણ સર્વોચ્ચ સંતોષ આપે છે. હે પ્રેમી, હે ચિંતાના વિનાશક, કૃપા કરીને તે કમળ જેવા પગ અમારા છાતી પર મૂકો. હે નાયક, દયાપૂર્વક અમને તમારા હોઠના અમૃતનું વિતરણ કરો, જે દાંપત્ય સુખ વધારે છે અને દુઃખને જીતે છે. તે અમૃત તમારા ધ્રુજતા વાંસળી દ્વારા સંપૂર્ણપણે પસંદ કરવામાં આવે છે અને બીજા બધા જોડાણને ભૂલાવી દે છે. એટલે આપણે જ્યારે આ વાંચીએ ને ત્યારે આપણને એમ થાય કે આ કેમ શારીરિક વાતો કરી રહી છે ગોપીઓ. ગોપીઓ કહે છે કે તમે અમને ચુંબન કરો, હોઠના અમૃતનું વિતરણ કરો, તમારા કમળ જેવા પગ અમારા સ્તન પર મૂકો. પણ વાત છે એ શારીરિકથી પર છે, આ દૈવી વાત છે, દૈવી ક્ષણો છે. ગોપીઓને આખા રોમ રોમમાં એકતા અનુભવવી છે અને એ જ અનુભવે છે. ગોપીઓ કહે છે કે જ્યારે તમે દિવસ દરમિયાન જંગલમાં જાઓ છો ત્યારે એ પળનો નાનો ભાગ પણ અમારા માટે સહસ્ત્રાક્ષ જેટલો લાંબો બની જાય છે, કારણ કે અમે તમને જોઈ શકતા નથી. અને એટલે એક ક્ષણ માટે પણ આંખો બંધ કરવી નથી, બ્લિંક નથી કરવી, કારણ કે જોયા જ કરવા છે તમને. એનું કારણ શું છે કે શું કરવા કહે છે? ગોપીઓ કહે છે કે આ આખો દિવસ આમ આંખો બંધ શું કરવા થાય છે? અમારે પોપચા અવરોધ બની રહ્યા છે. કારણ શું છે? કે જેને તમે પ્રેમ કરો છો ને તેની સાથે સમય ખૂબ ઝડપથી પસાર થાય છે, પણ જ્યારે પેલી રાહ જોવી પડે છે ને એટલે અંદર જાત જાતની લાગણીઓ થાય છે. પેલી સુંદર કવિતા છે, મેરા પિયા ઘર આયા, અને એમાં કહે છે કે ભાઈ હવે છે ને ભગવાન એ ખુદા એ ભગવાન એ ઉચ્ચ તત્વ આ ઘડિયાળને બંધ કરી દો, ધીમી પાડી દો, કારણ કે મારો પ્રિયતમ આવે છે અને પ્રિયતમ આવે છે એટલે ઝડપથી ઘડિયાળ ચાલવા માંડે છે. એવું નથી કરવું, રોકી દો એને. પેલી હિન્દી સુંદર ગાન છે એવું કે બરખા રાની જરા થમકે બરસો, કે મારા દિલબરને આવી જવા દો, મારા પ્રેમીને આવી જવા દો. પછી પ્રેમી આવી ગયો એટલે બરખા રાની જરા જમકે બરસો, કેમ કે હવે જઈ ના શકે, રોકી લેવો છે. બહુ અદ્ભુત વાત છે ગોપીઓની. ગોપીઓ કહે છે કે તમારી સાથેના કલાકો એ તો જાણે ક્ષણભર લાગે છે, તમારી સાથેના દિવસ ઉનાળાના દિવસો જેવા હોય છે, ચારો તરફ સોનેરી ફાલ છે અને આનંદ આનંદ ફૂટે છે, તમારી સાથેના વર્ષો શરદ ઋતુના વર્ષો જેવા હોય છે, વિશ્વ સમૃદ્ધ અને લાલ લાલ હોય છે, દ્રાક્ષના મધુર જૂથ જેવું હોય છે, તમારી સાથેના યુગો ચિરસ્થાયીના યુગો જેવા હોય છે, જ્યાં બધું પ્રેમ પ્રકાશ શાંતિ હોય છે. એટલે આવી વાત છે. ગોપીઓ કહે છે કે પ્રિય અચ્યુત, તમે ખૂબ સારી રીતે જાણો છો કે અમે અહીંયા કેમ આવ્યા છીએ. કહે છે કે તમારા જેવો છેતરાગર સિવાય બીજો કોણ તે યુવાન સ્ત્રીઓને ત્રજી દેશે કે જે મધ્યરાત્રે તેમને જોવા આવી છે. તમારા વાંસળીના ગીતથી મોહિત થઈને તમને જોવા માટે અમે બીજું બધું પતિઓ બાળકો પૂર્વજો ભાઈઓ અન્ય સંબંધીઓને નકારીને આવ્યા છીએ. તમારી સાથે ગુપ્ત રીતે કરેલી આત્મીય વાતચીત વિશે વિચારતા અમારા મન વારંવાર મૂંઝવણમાં પડી જાય છે, અમારા હૃદયમાં કામની લાગણી વધી છે અને તમારા સ્મિતભર્યા ચહેરા, તમારી પ્રેમાળ નજરો, તમારી પહોળી છાતી, લક્ષ્મીદેવીનું આરામ સ્થાન એને તમે યાદ કરી રહ્યા છીએ અને તમારા પ્રત્યે સૌથી તીવ્ર તરસ અનુભવીએ છીએ. ગોપીઓનો પ્રેમ એટલો ઉચ્ચ છે કે તે શરીરને પાર કરી ગયો છે, આધ્યાત્મના ઉચ્ચ સ્તરમાં પહોંચી ગયો છે. એટલે ગોપીઓ ભગવાનને અચ્યુત કહે છે, જે ભૂલથી મુક્ત છે અથવા અવિચળ છે, કે ભગવાન આવી જાઓ, અમારી ભૂલ થઈ છે. તમે અચ્યુત છો, તમે તો ભૂલથી મુક્ત છો, તમે તો પરફેક્ટ છો. એટલે યુવાન સ્ત્રીઓને છોડીને બેઠા છો એવી નિરાશા વ્યક્ત કરે છે કે આ તમે ત્યજી દીધા છે એટલે છેતરાગર છો, કારણ કે અંદરથી ખળખળ ભાવના ઉપજી છે, બસ હવે સ્વર્ગીય આકર્ષણ પણ નથી રહ્યા, માત્ર ભગવાનના થઈ જવું છે. વાંસળીનો મોહ જન્મે છે, એનું કારણ એ છે કે એ સંગીત અને ગીતની વાત નથી પણ સંપૂર્ણ આકર્ષણની વાત છે. અને તીવ્રતા એટલી બધી છે ફિલિંગ્સની કે બધા દુન્યવી મોહ ત્યાગી દીધા છે, માતા પોતાના બાળકને ત્યાગી દે એટલી તીવ્રતા છે. ઈશ્વર પર ધ્યાન કેન્દ્રિત થઈ ગયું છે. અને કૃષ્ણને જોવું કેમ છે? કારણ કે સીધું જોડાઈ જવું છે, કોઈ બીજા બ્રિજ નથી જોઈતા, બસ જોડાઈ જવું છે, પ્રતિબિંબિત થઈ જવું છે. અર્ધરાત્રિની મુલાકાત છે, ગુપ્ત મુલાકાત છે, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. છેલ્લે ગોપીઓ કહે છે, આ છેલ્લા બે શ્લોક છે, અને કહે છે કે હે પ્રિયતમ, તમારું સર્વ મંગળ મૂર્તિ સ્વરૂપ વ્રજના જે રૂપ છે, વ્રજના જંગલમાં રહેતાના લોકો છે એના દુઃખને જીતી લે છે. અમારા મન તમારી સંગતિ માટે તરસે છે, કૃપા કરીને અમને તમારા ભક્તોના હૃદયમાં રહેલા રોગનો નાશ કરો અને તમારી એ દવાનો થોડો અંશ આપો ભગવાન. એટલી બધી વિવળ થઈ ગઈ છે, કહે છે કે હે પ્રિયતમ, તમારા કમળ જેવા પગ એટલા નરમ છે કે અમે તેમને ધ્યાનથી અમારા સ્તન પર મૂકીએ છે, એવી બીક છે કે ક્યાંક તમારા પગને દુઃખ થશે. અમારું જીવન માત્ર તમારી જોડેનો માત્ર આધાર છે અને આ વિચારમાં અમને એટલી ચિંતા થાય છે કે જંગલના રસ્તા પર તમે ફરતા હશો, તમારા ક્યાંક નાજુક પગ પથ્થરોથી ઘવાઈ ના જાય. ગોપી ગીત અદ્ભુત છે, એ ભગવાન માટે સંપૂર્ણ નિશરત અને સ્વાર્થ રહિત પ્રેમનું પ્રતિનિધિત્વ છે. અને આપણે જે અશુદ્ધ આત્માઓ છીએ એના માટે સમજવું ખૂબ મુશ્કેલ છે, એટલે ફરી ફરી વાર સાંભળવું પડે છે, ફરી ફરી વાર સમજવું પડે છે. આપણો જે પ્રેમ છે ને ભૌતિક શરતોથી ભરેલો છે. ગોપીઓની જે વાત છે નિસ્વાર્થ પ્રેમની વાત છે, એટલે આપણે આપણા પ્રેમ તરફ, વ્યવહારિક આપણો જે પ્રેમ છે ને એના તરફ વિચારવાનું છે. આપણો પ્રેમ કેવો છે? આપણે એમ કહીએ છીએ કે તમે આ કરો એટલે હું આ કરીશ, ટ્રાન્ઝેક્શનલ છે. હું તમારા માટે અત્યારે આ કરીશ પણ ભવિષ્યમાં તમે મારા માટે આ કરશો, એટલે વર્તમાન અને ભવિષ્યના વ્યવહારની વાત છે. અને ભગવાન સાથે પણ આવો સંબંધ છે આપણો. ભગવાનને જેને કહીએ છીએ કે ભગવાન મને આ આપજો, હું તમારી અહીંયા પ્રાર્થના કરવા આવ્યો છું. ગોપી ગીતની વાત જ અલગ છે. ગોપી ગીત તો ત્યાગ, નિસ્વાર્થ અને ગહન તીવ્રતા દ્વારા શ્રી કૃષ્ણ પ્રત્યે જે ગોપીઓનો ઊંડો અને નિશરત પ્રેમ છે ને તેનું ચિત્રણ છે. શ્રી કૃષ્ણ તેમની સાથે કેવી રીતે વર્ણન કરે છે ને, તેનાથી ગોપીઓને કોઈ ફરક પડતો નથી, તેમનો પ્રેમ ક્યારેય ઓછો થયો નથી. કારણ કે શ્રી કૃષ્ણ તેમની ઇન્દ્રિયો, બુદ્ધિ અને મન પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે. જ્યારે પણ તમારો પ્રેમ ટ્રાન્ઝેક્શનલ હોય ને, ત્યારે આ પ્રેમ ઓછો વધતો થયા કરે. તમારું કંઈ કામ પેલી વ્યક્તિ કરે એટલે તમારો પ્રેમ તેમના તરફ વધી જાય, તમારું કામ ના કરે એટલે પ્રેમ ઘટી જાય. પણ આપણે જે સાચો પ્રેમ કરતા હોય ને, એમાં આવું ઓછું વધતું થાય જ નહીં, એ સમજવાની જરૂર છે માણસે. આપણે એ સમજવાનું છે કે આપણને એવો પ્રેમ કરનારા લોકો કેટલા છે. અને એટલે ગોપીઓની જે વાત છે એ અદ્ભુત છે. કૃષ્ણથી વિખૂટી પડી છે, એમાં એમને એક ક્ષણ એક યુગ જેવી લાગે છે. પોપચાની આજે પલકને ઝબકાવવાનું ગમતું નથી, આવી વાત છે. આધ્યાત્મિક જોડાણની વાત છે, અદ્ભુત વાત છે. એટલે આજે આપણે ગોપી ગીત સાંભળ્યું, અને હવે ગોપી ગીતના પરિણામે શું થયું એ પણ જાણી લઈએ. એટલે ગોપી ગીતનું આ સાંભળીને કૃષ્ણ કામદેવ જેવા આકર્ષક થઈને ત્યાં હાજર થયા. સોનેરી પીળા વસ્ત્રો પહેર્યા છે, સુંદર ફૂળની માળા પહેરી છે, અને ગોપીઓએ તેમને જોયા તો આનંદથી વશ થઈને એમના હાથ પકડ્યા, એમના ખભા પર હાથ મૂક્યા, એમની તરફ આલિંગન કર્યું. એક ગોપી કૃષ્ણ પ્રત્યે પ્રેમાળ ક્રોધથી પ્રેરિત થઈને તેમના હોઠ ચૂસીને તેમની તરફ આડું આડું જોવા લાગી. એમની નજરો બસ તૃપ્ત જ થતી નહોતી. કૃષ્ણને પોતાના હૃદયમાં મૂકી આંખો બંધ કરીને પોતાની અંદર જ ફરી ફરીથી આલિંગન કરવા લાગી. યોગીની જેમ પરમાનંદમાં લીન થઈ ગઈ, કારણ કે હવે પેલો વિરહ જતો રહ્યો છે. અને ત્યારબાદ શ્રી કૃષ્ણ યમુના કિનારે ગોપીઓની સાથે ગયા, અને ત્યાં ગોપીઓની સાથે બહુ અદ્ભુત રાસ રચ્યો છે. એ મહારાસની વાત ક્યારેક પછી કરીશું. પણ આજે ગોપી ગીતમાંથી કેટલું બધું શીખવાનું છે. તીવ્ર ભક્તિ શીખવાની છે, ભક્તિ કેવી રીતે કરવી, અચળ ભક્તિની વાત. આપણી શંકા કરવાની જે તકલીફ છે ને, વળતરની અપેક્ષા ધરાવતો પ્રેમ છે ને, એના વિશે વિચાર કરવાનો. આપણી અંદર કેટલી તરસ છે, કેટલી તાલાવેલી છે, અને વિખૂટા પડવાની પીડા છે ને, એને વિચારવાનું છે. આપણે એ વિચારવાનું છે કે હું આ ત્યાગ અને સમર્પણ કરવા તૈયાર છું કે નહીં. આ નિસ્વાર્થતા આવી જશે ભગવાન તરફ ભક્તિની, એ સમર્પણ આવી જશે તો ભગવાન પણ આવી જશે. અહંકારનું અતિક્રમણ કરવાનું છે. કૃષ્ણ તરફ જે પ્રેમ છે ને, શુદ્ધ અને નિસ્વાર્થ છે ગોપીઓનો. આપણે આપણી જાતને જેમ પ્રશ્ન કર્યો આગળ કે હું શું ત્યાગ કરવા અને સમર્પણ કરવા તૈયાર છું, એવી રીતે બીજો પ્રશ્ન કરવાનો છે, હું શું મારો અહંકાર છોડી શકું છું. આપણે આપણી જાતને પૂછવાનું છે કે હું જો ભગવાન સાથે એક થવા માંગુ છું તો હું મારા આત્માના પ્રવાસમાં ક્યાં છું. એટલે ગોપી ગીત આપણને આત્મચિંતન તરફ દોરી જાય છે. આપણી પોતાની ભક્તિ, તરસ, ત્યાગ અને આધ્યાત્મિક દિશા પર પ્રશ્ન કરવા માટેનું આમંત્રણ છે ગોપી ગીત. એટલે હું એવી વિચાર રાખીશ કે તમે પણ આ સતત ચિંતન કરો, ફરી ફરી વાર સાંભળો, મનન કરો, અને ગોપી ગીતની જેમ જ પોતાની જાતને સમર્પણથી સોંપી અને ભગવાન તરફ આગળ વધવાનું ચાલુ રાખો. એ જરૂરથી મળશે. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમાત્માને પ્રણામ કરું છું. નમસ્કાર.